એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજના સંવાદમાં આપણે મધ્યકાલીન ગુજરાતની જે ભોજન સંસ્કૃતિ છે એની રસાળ દુનિયામાં થોડા ઊંડા ઉતરીશું.
હા, ચોક્કસ.
આપણો મુખ્ય આધાર છે વર્ણક સમુચ્ય ભાગ પહેલો, એક એવો ગ્રંથ જેમાં શું કહેવાય, ભોજન અને પાનવિધિના અદ્ભુત વર્ણનો મળે છે.
બરાબર.
આપણું લક્ષ્ય ખાલી વાનગીઓની યાદી બનાવવાનું નથી, પણ એ સમજવાનું છે કે આ વર્ણનો તે સમયના સમાજ, મતલબ કે એમની પાસે કઈ સામગ્રી હતી, પાકશાસ્ત્ર કેવું હતું, એના વિશે શું કહે છે.
ખરું.
આપણે જિમ્મળવાર પરિધાનવિધિ, ભોજન વિચ્છિત્તિ, વીરભોજન વર્ણક જેવા વિભાગોમાંથી માહિતી લઈશું.
બરાબર કહ્યું. આ વર્ણનો ખરેખર બહુ જ અમૂલ્ય છે, કારણ કે એ ખાલી ખાણીપીણીની વાત નથી, પણ તે સમયના સામાજિક તાણાવાળા, રીતિરિવાજો, લોકોની જીવનશૈલી, આ બધા પર પ્રકાશ પાડે છે.
સાચી વાત.
અલબત્ત એક વાત યાદ રાખવી જરૂરી છે કે આ વર્ણનો કદાચ આદર્શ ભોજન સમારંભના હોય, થોડી અતિશયોક્તિ પણ હોઈ શકે, ખરું ને?
હા, બની શકે. લેખકે કદાચ બધું બતાવવા,
હા, અને એવું પણ હોય કે બધી જ વાનગીઓ એક જ થાળીમાં એક જ સમયે ન પીરસાતી હોય, પણ લેખકે પોતાની જાણકારી બતાવવા માટે બધું એકસાથે મૂકી દીધું હોય.
હા, એ શક્ય છે.
અને કેટલીક વસ્તુઓ કદાચ દવા તરીકે, એટલે કે ઔષધ તરીકે પણ વપરાતી હોય, એ પણ શક્યતા છે.
તો ચાલો શરૂઆત કરીએ ભોજન સમારંભની જે આખી વ્યવસ્થા હતી તેનાથી. કલ્પના કરીએ એક શણગારેલા મંડપની,
વાહ,
જ્યાં મહેમાનો માટે ગાદી, ચાકડા અને ચોકીવટ જેવી આરામદાયક બેઠકો છે.
હા,
જમનારા બેસે એટલે એમની સામે ત્રાટ એટલે કે થાળી, પછી વાટા, વાટી, કચોલા જેવા અલગ અલગ વાસણો મુકાય.
બરાબર.
અને પછી શરૂ થાય વાનગીઓ પીરસવાનો સિલસિલો. અહીં એક રસપ્રદ વાત છે કે પીરસવાનું કામ મુખ્યત્વે પીરસનારીઓ એટલે કે સ્ત્રીઓ કરતી હતી એવો ઉલ્લેખ છે.
હા, આ પીરસનારીઓનો ઉલ્લેખ એ થોડો વિચાર માંગી લેવો છે.
કેમ?
જુઓ, સામાન્ય રીતે મોટા જ્ઞાતિ ભોજન હોય કે જાહેર સમારંભ હોય ત્યાં કોણ પીરસે? પુરુષો, ખરું ને? આજે પણ મોટાભાગે એવું જ દેખાય.
હા, એ વાત સાચી.
તો સ્ત્રીઓ દ્વારા પીરસવાની વાત કદાચ એવું સૂચવે છે કે વર્ણક સમુચયમાં જે ભોજન સમારંભ વર્ણવ્યા છે તે કદાચ મોટા સમુદાયના જમણવાર નહીં હોય.
ઓ, એટલે નાના પ્રસંગો.
હા, કદાચ નાના કૌટુંબિક અથવા ઘરમેળે યોજાતા પ્રસંગો હોય. આવા પ્રસંગોમાં તો આજે પણ ઘરોમાં સ્ત્રીઓ જ પીરસવાનું કામ સંભાળે છે, એટલે આ વાત વધુ બંધ બેસતી લાગે છે.
બરાબર. પીરસવાની વાત નીકળી છે તો એના ક્રમ વિશે શું માહિતી મળે છે? કોઈ ચોક્કસ ક્રમ હતો?
હા, વિવિધ વર્ણક નામનો જે વિભાગ છે એમાં એક સામાન્ય ક્રમ આપ્યો છે.
શું છે એ ક્રમ?
પહેલા સૂકો અને લીલો મેવો, પછી મિષ્ટાન, પછી ભાત, દાળ, વડા, વડી, શાક, પાપડ, સાલેવડા, વાણા, કૂર, કરંબા અને છેલ્લે ગોળ, એટલે કે છાશ.
ઓહો, આટલો લાંબો ક્રમ! પણ તમે કહ્યું એમાં સામાન્ય ક્રમ છે, શું એમાં ફેરફાર જોવા મળે છે?
હા, ચોક્કસ. બીજા વર્ણકો છે, જેમ કે જીમણવાર પરિધાન વિધિ કે ભોજન વિચ્છિત્તિ, એમાં થોડો ફેરફાર છે. અને એટલું જ નહીં, એ સમયના બીજા કાવ્યો છે જેમ કે ઓખાહરણ કે કૃષ્ણલીલા, એમાં પણ પીરસવાનો ક્રમ અલગ અલગ બતાવ્યો છે.
દાખલા તરીકે,
ક્યાંક મિષ્ટાન પછી સીધા વડા આવે, તો ક્યાંક વળી ફળો પહેલા આવે, ક્યાંક શાક પછી વડા પીરસાય. એટલે એકદમ ચોક્કસ ક્રમ નહોતો એમ લાગે છે.
તો આ ક્રમની વિવિધતા શું સૂચવે છે?
આ બહુ મહત્વનો મુદ્દો છે. એ એવું દર્શાવે છે કે મધ્યકાલીન ગુજરાતમાં ભોજન પીરસવાની કોઈ એક જ, શું કહેવાય, એકદમ કડક સર્વમાન્ય પદ્ધતિ ન હતી. અલગ અલગ પ્રદેશોમાં પ્રસંગ પ્રમાણે અથવા તો કદાચ જુદા જુદા સામાજિક સમૂહોમાં અલગ અલગ પ્રથાઓ ચાલતી હશે. આ તો ભોજન સંસ્કૃતિની જીવંતતા બતાવે છે.
બરાબર, સ્થાનિક વિવિધતાનું પ્રતિબિંબ છે એમ ને?
હા, બરાબર. કોઈ એક નિયમનું પાલન નહીં.
સરસ. ચાલો હવે સીધા વાનગીઓ પર આવીએ. શરૂઆત કરીએ ફળો અને મેવાથી. વર્ણક સમુચ્ચયમાં તો જાણે આખો ફળ બગીચો ઉતારી દીધો છે.
ખરેખર, યાદી જુઓ તો ખરા.
અખોટ, બદામ, પિસ્તા જેવા જાણીતા મેવા તો છે જ, પણ નિમજા, ચાઇમ, જરગોજા આવા નામ મેં પહેલા નથી સાંભળ્યા.
હા, એ ઓછા જાણીતા લાગે છે. ફળોમાં પણ જુઓ, ખારેક, દ્રાક્ષ, નાળિયેર, ફણસ, શેરડી, દાડમ, નારંગી, કેરી, કેળા, કમરખ, સીતાફળ, લીંબુ, આ બધા તો જાણીતા છે.
હા,
પણ સાથે દોડંગા, સદાફળ, અમૃતફળ, કરણા જેવા નામો પણ છે, જે કદાચ આજે ખબર નહીં લુપ્ત થઈ ગયા હોય કે પછી એમના સ્થાનિક નામ હશે.
અને અમુક રીતો પણ લખી છે, જેમ કે કેળા કે પાકી કેરીમાં ખાંડ નાખીને ખાવું અને નાળિયેર ગોળ સાથે.
હા, એ રસપ્રદ છે. અને વાત ખાલી નામો સુધી નથી અટકતી, એમની જાતોનું પણ વર્ણન છે.
ઓહો,
જેમ કે ખજૂરની જાતો નવઈ શાક, ચંગાલ, પૈમી. ખારેકની જાતો છોહારી, સિલેમાની, ભૂંગળી.
વાહ.
નાળિયેરની જાતો કોલંબી દિવાઈ, મલબારી. દ્રાક્ષની જાતો હેરેબી, કસિમસી, નીલી. અને કેળાની પણ કંકણી, સોનેલા, રાજેલા, સુંઠેલા. કેટલી બધી
અદ્ભુત. આટલી બધી જાતોની નોંધ એ શું બતાવે છે? તે સમયની ખેતી વિકસિત હશે.
ચોક્કસ, વિકસિત ખેતી, બાગાયત અને કદાચ વ્યાપાર સંબંધો પણ સારા હશે. શક્ય છે કે દૂર દૂરના પ્રદેશોમાંથી પણ ફળો અને મેવા આવતા હોય.
શક્ય છે. ફળો અને મેવા પછી વારો આવે છે મિષ્ટાંદનો, અને અહીં તો વર્ણનોની હારમાળા છે.
હા, અહીં તો યાદી બહુ જ લાંબી છે.
ખાજા, લાડુ, લાપસી, ઘેવર, જલેબી, દૂધપાક, ગુલપાપડી જેવી આજે પણ જાણીતી મીઠાઈઓ તો છે જ.
બરાબર.
પણ સાથે ખલખંડ, મરકી, સુહાલી, દહેથરા, ફીણી, મગદ, તિલ સાંકલી જેવી બીજી ઘણી વાનગીઓ પણ છે. સાકરલિંગા અને વરસોલા જેવા નામ પણ છે, એ પણ મીઠાઈ જશે ને?
હા, લાગે તો એવું જ છે.
ખાજાની બનાવટનું વર્ણન તો ખૂબ જ વિગતવાર આપ્યું છે.
હા, એ વાંચો તો ખ્યાલ આવે કે કેટલી મહેનત હશે.
માલવી ઘઉંનો મેંદો, એમાં ઘીનું મોણ, પછી પાતળા વણી, એના પર સાઠી ચોખાના લોટનું આટણ લગાવવાનું, પછી એને વાળીને ઘીમાં તળવાના, પછી ચાસણીમાં બોળવાના,
અને ઉપર પેલી ગુલરેશ, ગુલાબની પાખડીઓ જેવી.
હા, અને આ માટે પાટણ અને આગ્રાના કંદોઈઓ વખણાતા એમ પણ લખ્યું છે.
જુઓ, આટલી ઝીણવટભરી પ્રક્રિયા એ સમયની પાકળાની કુશળતા બતાવે છે. કેટલી કળા હશે એ લોકોમાં.
ખરેખર. હવે લાડુની વાત કરીએ.
હા, લાડુની વાત પણ રસપ્રદ છે. બનાવટમાં ઘીમાં શેકી, સાકર ભેળવી, પણ સાથે મરી અને સુગંધ માટે કપૂરનો પણ ઉપયોગ.
કપૂર લાડુમાં?
હા, એવો ઉલ્લેખ છે. અને પ્રકારો ગણ્યા ગણાય નહીં એટલા. અડદના, ગુંદના, ચૂરમાના, ટોપરાના, તલના, મેથીના, રવાના, સેવૈયાના, યાદી લાંબી છે.
આમાં અમુક ઔષધીય ગુણવાળા પણ લાગે છે, જેમ કે મેથીના લાડુ.
હા, આસંધીના મેથીના લાડુ અને દૂધના લાડુ લખ્યું છે. એ કદાચ આજના પેંડા જેવા હશે.
બની શકે. આ વિવિધતા એ સમયની જરૂરિયાતો અને એમની પાસે જે ઉપલબ્ધ હતું એ બંને બતાવે છે ને?
બરાબર.
રોટલી માટે કયો શબ્દ વપરાયો છે?
રોટલી માટે માળા શબ્દ છે. સંસ્કૃત મંડક પરથી આવ્યો છે. આજે પણ અમુક જ્ઞાતિઓમાં માળા ખાંડની રસોઈ થાય છે.
હા, સાંભળ્યું છે. માળાના પણ પ્રકાર હતા?
હા, ઘઉંના મેંદાના, એને પડસુદીના કયા છે, કરકરા, આછા. એક પત્રવેટિયા માળાનો ઉલ્લેખ છે. એ કદાચ પાનમાં શેકેલી ભાખરી હશે.
રસપ્રદ. અને પૂરણપોળી?
એના માટે પૂરણમાળા કે વેડમી શબ્દ છે. અને પોળી કેટલી પાતળી બનતી એનું વર્ણન તો જુઓ, 21નો એક કુલ્યું થાય.
એટલે 21 પોળી ભેગી કરો ત્યારે એક ગળી વાળેલો કટકો બને એટલી પાતળી.
હા, એવું જ કંઈક. આટલી પાતળી પોળી બનાવી એ પણ કળા જ કહેવાય ને?
ચોક્કસ. પછી લાપસીનો પણ ઉલ્લેખ છે ને?
હા, લાપસી, જેને લપણશ્રી પણ કહ્યું છે, એની બનાવટનું વર્ણન તો સંસ્કૃત શ્લોકમાં આપ્યું છે.
ઓ, શું લખ્યું છે?
દૂધ, ઘઉંનો લોટ, ઘી, ગોળ, નાળિયેર, દ્રાક્ષ, ખજૂર, સૂંઠ, મરી, લવિંગ, આ બધું ભેળવીને ધીમા તાપે પકવવાની.
વાહ, સામગ્રી તો બધી પૌષ્ટિક છે.
અને ઘીમાં પણ ગાય, ભેંસ અને બકરી, એને છાગી કહ્યું છે, ત્રણેયના ઘીનો ઉલ્લેખ છે. આ પશુપાલનની વિવિધતા બતાવે છે.
બીજી કઈ મીઠાઈઓનો ઉલ્લેખ છે?
સેવનો ઉલ્લેખ છે. પાટણના કંદોઈઓ ઘી મેંદાથી બનાવતા. પછી મુરકી એટલે કે ધોળી જલેબી. પાકના પણ ઘણા પ્રકાર, આદા પાક, કોહલા પાક, દૂધ પાક, નાળિયેર પાક, ગુંદ પાક, કૌંચા પાક.
આ પાક તો અમુક શક્તિવર્ધક લાગે છે.
હા, કેટલાક શક્તિવર્ધક હશે, કેટલાક શુદ્ધ મિષ્ટાન્ન.
અને પેલી ઇડલી જેવી વાત હતી.
હા હા, એ ખૂબ જ આશ્ચર્યજનક ઉલ્લેખ છે ઇડરીનો.
ઇડરી એટલે ઇડલી જ.
હા, લાગે તો એવું જ છે. આ 15મી સદીના ગ્રંથમાં ઇડલીનો ઉલ્લેખ, એનો મતલબ કે આ દક્ષિણ ભારતીય વાનગી ગુજરાતમાં આજથી 500-600 વર્ષ પહેલા પ્રચલિત હતી.
ખરેખર આ તો નવાઈની વાત કહેવાય.
હા, કદાચ આજના જે ઈદળા છે એની સાથે એનો સંબંધ હોય. આ ખોરાકના આદાન પ્રદાન અને સાંસ્કૃતિક પ્રભાવનું ઉત્તમ ઉદાહરણ છે. અને 12મી સદીના સુપાસના ચર્યામાં પણ ઇડલીનો ઉલ્લેખ મળે છે એમ કહેવાય છે.
અદ્ભુત. મીઠાઈઓ પછી મુખ્ય ભોજનમાં આવીએ. અનાજ, ખાસ કરીને ભાત એટલે કે શાલી.
હા, ચોખાની પણ એટલી બધી જાતો ગણાવી છે. કમોદ, કલમ, જીરાસાલ, રાયભોગ, સાઠી અને બીજી ઘણી.
એને બનાવવાની રીત?
ડાંગરને હાથે ખાંડી, છડી, વીણીને રાંધવામાં આવતા અને પછી ઓસાવવામાં આવતા. આ ઓસાવેલા ચોખાને કૂર કહેતા.
કૂર.
હા, અને આ કૂરનું મહત્વ હતું. લગ્ન જેવા શુભ પ્રસંગોના ભોજનમાં એ જરૂરી ગણાતા. વિવાહ શોભઈ કૂરી એવું લખ્યું છે.
એટલે ભાત વગર વિવાહ ન શોભે એમ.
હા, કંઈક એવું જ.
ચોખાની બીજી કોઈ બનાવટ?
હા, એક ખાસ બનાવટ હતી કરંબા. ભાતમાં દહીં, કપૂર અને એલચી મેળવીને બનતી.
દહી ભાત.
હા, પણ કપૂર અને એલચી સાથે. કદાચ ઉનાળામાં ઠંડક માટે ખાતા હશે. એમાં રાઈ અને જીરાલૂણ પણ ઉમેરાતું.
જીરાલૂણ એટલે આજનું જીરાળું.
હા, બરાબર. સિંધવ, હિંગ, સૂંઠ, સંચળ વગેરેનું પાચક મિશ્રણ, જે આજે પણ ખાસ કરીને જૈન પરંપરામાં વપરાય છે. જુઓ, સ્વાદની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રખાતું.
સાચી વાત છે. ભાત સાથે દાળ તો હોય જ ને?
ચોક્કસ. મગ, અડદ, ચણા, તુવેર, વાલ, વટાણા, મસૂર, લગભગ બધી જ મુખ્ય દાળોનો ઉલ્લેખ છે. અને હિંગથી વગારેલી કઢી પણ હતી.
હવે વાત કરીએ વડાની. અહીં તો વર્ણક સમુચ્ચય કમાલ કરી છે.
હા, વડાની યાદી તો અદ્ભુત છે.
એટલી બધી જાતો ગણાવી છે કે આજના ભોજન રસિકો પણ ચકિત થઈ જાય. કેટલાક નામ સાંભળો. ઠ્યુઠી વડા, મોતિયામ વડા, કાંજી વડા, હસ્તપદ વડા, મીરી વડા, હળુદ્રુયા વડા.
હળુદ્રુયા એટલે હળદર વડા હશે
કદાચ. પછી થાળ વડા, સૌતલ્યા વડા, દાળિયા વડા, ખાંડ વડા, કુહાડિયા વડા, ભીના વડા, ઘોળ વડા, રાઈ વડા. યાદી બહુ લાંબી છે.
આ નામો પાછળ પણ કંઈક તર્ક લાગે છે, ખરું ને?
જેમ કે
કેટલાક નામ સામગ્રી પરથી છે. અડદના, મગના, કુહાડિયા વડા, કદાચ કુવાડિયાની ભાજીના વડા હશે.
ઓ, એમ.
કેટલાક કદ કે આકાર બતાવે. મોતિયા એટલે નાના હશે. હસ્તપદ કે થાળવડા મોટા હશે. કેટલાક સ્વાદ પરથી મીરી વડા, હળુદ્રુયા વડા.
અને બનાવવાની રીત પરથી?
હા, જેમ કે ભીના વડા, ઘોળ વડા, રાય વડા આ કદાચ પલાળેલા હશે. કોરા વડા કદાચ બાફેલા હોય. અને સૌંતલિયા વડા એ બાફીને પછી તળેલા હોય શકે.
વાહ, કેટલું ઝીણવટભર્યું વર્ગીકરણ.
હા, પાકશાસ્ત્રની સૂક્ષ્મ સમજ દેખાય છે. પણ એક નવાઈની વાત એ છે કે આટલા બધા વડા છે પણ ભજીયા શબ્દ ક્યાંય નથી.
હા, એ વાત નોંધવા જેવી છે. વડાની જેમ વડીના પણ પ્રકાર હતા.
હા, મૂગવડી, ઉડદવડી, ચૂલાની વડી, કૌઠવડી એવા પ્રકારો ગણાવ્યા છે.
અને શાકભાજી, એની યાદી કેવી છે?
એ પણ એટલી જ વિસ્તૃત છે. ટિંડોરા, વાલ, ગ્વારફળી, કંકોડા, કારેલા, તુરિયા, રીંગણ, કોળું, કાકડી જેવા જાણીતા શાક તો છે જ. સાથે ડોડી, કોસંબા જેવા ઓછા જાણીતા શાક પણ છે. અને ભાજીઓ ચીલ, તાંદળજો, મેથી, સરસવ, મૂળા, કેળા, લીંબુ, કરમદા, આમળા, કાચી કેરી જેવા ફળોનો પણ શાક તરીકે ઉપયોગ થતો. મરચા, પાપડી, સરગવો, ટૂંકમાં શાકભાજીની વિવિધતા અદ્ભુત હતી.
બરાબર. ભોજનમાં બીજી કઈ વસ્તુઓ હતી? પાપડ એવું બધું?
હા, પાપડ, પાપડી અને સાલણા. પાપડ મગના કે લાંગના એક પ્રકારનું કઠોળ બનતા. પાપડી માટે સાલેવડાન શબ્દ વપરાયો છે.
સાલેવડા?
હા, જે ચોખા, જુવાર વગેરેની બનતી. કદાચ સાલેવડાન શબ્દ સંસ્કૃત શાલી વટક એટલે કે ચોખાની વડી પરથી આવ્યો હોય અને પછી પાપડી કે સેવ માટે વપરાતો થયો હોય.
અને સાલણા એટલા?
સાલણા એટલે આજની ભાષામાં કહીએ તો અથાણા અથવા આથેલી વસ્તુઓ.
ઓ, અથાણા.
હા, કેરડા, વાલોળ, કાચા કેળા, ચોળાની ફળી, આંબોળ કાચલી, કારેલા વગેરેના બનતા. સ્વાદમાં તીખા તમતમતા પણ હોય અને મીઠા મધુર પણ હોય.
એટલે અથાણાની પણ ઘણી વેરાયટી હતી.
ચોક્કસ.
એક અનોખી વાનગીનો ઉલ્લેખ છે, વાણા. એ શું હશે?
હા, એ થોડું રહસ્યમય છે.
એના પ્રકાર છે દ્રાખવાણા, સાકરવાણા, દાડીમવાણા, આંબીલીવાણા. વાણ એટલે સૂકું થાય, તો શું આ સૂકવણી હતી?
બની શકે, પણ સાથે પીજેઈ પાણી એવો ઉલ્લેખ છે. એટલે કે પાણી પીવાય
એટલે પીણું.
હા, એટલે પીણું પણ હોઈ શકે. કદાચ સૂકવણીને પાણીમાં પલાળીને કે ઉકાળીને બનાવાતું પીણું હોય. સાકરવાણા કે ખાંડવાણી પરથી પણ પીણું લાગે છે.
રસપ્રદ છે.
પછી 17મી સદીના ગ્રંથોમાં પલેવ નામની વાનગીનો ઉલ્લેખ છે. ડોક્ટર ઉમાકાંત શાહના મતે એ પુલાવ જેવી વાનગી હોઈ શકે.
પુલાવ?
હા, ચોખા, જુવાર, બાજરીમાંથી બનતી અને સ્વાદ પ્રમાણે મિર્ચ, સૂંઠ, હળદરવાળા એવા પ્રકાર હતા. આ ફરીથી અનાજની વિવિધ બનાવટો તરફ ઇશારો કરે છે.
અને ભોજનના અંતે શું પીરસવામાં આવતું?
ભોજનના અંતે પાચન માટે દહીંનો ઘોળ અથવા છાસ.
તો આ થઈ ભોજનની વાત, પણ સમારંભ અહીં પૂરો નથી થતો ખરો ને?
ના, બરાબર. ભોજન પછી પાણી અને મુખવાસની પણ એટલી જ વિગતવાર વ્યવસ્થા હતી.
પાણી? સાદું પાણી કે?
ના ના, સાદું નહીં, સુગંધિત અને સ્વાદિષ્ટ પાણી. એમાં કપૂર, આંબલી, એલચી, કેવડો, ખાંડ, ચંદન, દ્રાક્ષ જેવી વસ્તુઓ નાખીને એને સ્વાદિષ્ટ બનાવાતો.
અરે વાહ.
અને ગંગાજળ અને બરફના ઠંડા પાણીનો પણ ઉલ્લેખ છે.
બરફનું પાણી તે સમયે?
હા, આ બતાવે છે કે પાણીની શુદ્ધતા અને સ્વાદ બંનેનું કેટલું મહત્વ હતું. અને ચલુના પાણી એટલે કોગડા કરવા માટે અલગથી પાણી અપાતું. સ્વચ્છતાનું કેવું ધ્યાન!
ખરેખર.
અને પછી મુખવાસ એટલે કે પાન.
હા, તાંબુલ સેવન.
પાન ખાવાનો રિવાજ ખૂબ જ પ્રચલિત હતો. ગુજરાતમાં વપરાતા પાનના પ્રકારો પણ ગણાવે છે, નાગરવેલ, કપૂરવેલિયા, રાજોગર.
અને પાનમાં શું શું વપરાતું?
ચૂનો, કાથો અને સોપારી. સોપારી પણ પાછી અલગ અલગ પ્રકારની, ચીકણી, નીલી, રોઠા, વાંકડી.
સોપારીમાં પણ આટલા પ્રકાર?
હા, અને ખાંડેલી સોપારીના મિશ્રણમાં એલચી, લવિંગ, તજ, તમાલપત્ર, કપૂર જેવી સુગંધિત વસ્તુઓ ઉમેરાતી. એટલું જ નહીં, જાયફળ, જાવંત્રી, કસ્તુરી અને તબક એટલે કે વરખ જેવી મોંઘી વસ્તુઓ પણ મુખવાસમાં વપરાતી.
એટલે મુખવાસ પણ એકદમ શાહી હતો એમ ને?
બરાબર.
તો આ વર્ણક સમુચ્ય આપણને મધ્યકાલીન ગુજરાતના ભોજન સમારંભનું કેટલું ભવ્ય, કેટલું વિસ્તૃત ચિત્ર આપે છે. પીરસવાની રીતભાત, ફળો મેવાની વિપુલતા, મીઠાઈઓની તો અકલ્પનીય વિવિધતા, અનાજ શાકભાજીની ભરમાર અને પેલી ઈડરી, સાલણા, વાણા જેવી અનોખી વાનગીઓ.
હા, આ બધું મળીને એક અત્યંત સમૃદ્ધ અને વિકસિત ભોજન સંસ્કૃતિની ઝાંખી કરાવે છે.
ચોક્કસ. અને ભલે આ વર્ણનોમાં, જેમ આપણે શરૂઆતમાં વાત કરી, થોડી આદર્શતા કે અતિશયોક્તિ હોય, પણ તે નકામા નથી. એમાંથી આપણને તે સમયની પાકડાની પદ્ધતિઓ, કઈ કઈ સામગ્રી મળતી હતી સ્થાનિક અને કદાચ બહારથી આવતી પણ, રસોઈ બનાવવાની કુશળતા અને સામાજિક રીતિરિવાજો વિશે ઘણી મહત્વની જાણકારી મળે છે.
એટલે આ માત્ર ખાવાની વાત નથી.
બિલકુલ નહીં. આ તો ઇતિહાસ અને સંસ્કૃતિને સમજવાની એક ચાવી છે. આ દર્શાવે છે કે ભોજન એ જીવનનો એક અભિન્ન અને મહત્વનો ઉત્સવ હતો તે સમયે.
ત્યારે અંતે એક વિચાર સાથે વિરામ લઈએ.
હા, જરૂર. શું આ ઐતિહાસિક વાનગીઓ, એમની બનાવટની રીતો, એમાં વપરાતી સામગ્રીઓ, એમાંથી પ્રેરણા લઈને આપણે આજના ગુજરાતી ભોજનને વધુ વૈવિધ્યસભર અને રસપ્રદ બનાવી શકીએ?
વિચારવા જેવો પ્રશ્ન છે.
કયા એવા વિસરાયેલા સ્વાદો કે પદ્ધતિઓ છે, જેમ કે પેલી ઈડરી કે વાણા કે પછી પેલા જાત જાતના વડા, જેને પુનઃજીવિત કરીને આજની થાળીમાં ફરી સ્થાન આપી શકાય?
શક્ય છે. કદાચ ભૂતકાળના ભોજનમાં ભવિષ્યના સ્વાદની ચાવી છુપાયેલી હોય.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.